પ્રવચન નંબર 10 તારીખ 31/8/87 44 મિનિટ સમયસાર ગાથા 11
જે સદા સ્વ પર હિતકારી હોય, અમૃત સમાન કૃષ્ણના મધુર હોય અને સત્ય હોય, બીજાનું મન દુભાય એવી માંગણી નાની હોતી નથી. સમ્યક જ્ઞાન તે ઉત્કૃષ્ટ જ્ઞાન છે. એવા સમ્યક જ્ઞાનના શાસ્ત્રીઓને ઉત્તમ સત્ય હોય છે. એટલે મુનિઓને સત્ય વચન બોલવું ને મીઠા દ્રષ્ટિને ચિત્તુ વચન બોલવાની છૂટ છે એમ છે. ઉત્તમ સત્ય તે સમય ચારિત્ર કદાચ છે. અજ્ઞાની વ્યક્તિ જેવા દલીલ કરે છે કે સંસારમાં ખોટું બજાર ઉપર ચાલતું નથી, માટે જૂઠું બોલવું નહીં, એ શુદ્ધ આત્માનો અપરાધ કરે છે. જૂઠું બોલવાથી ખોટું બોલવાથી કાર્ય સિદ્ધિ થાય છે એ માન્યતા તદ્દન વિપરીત છે. જે કાળે જે સમયે જે પર્યાય થવાની તે થાય થાય છે. જૂઠું બોલવાથી કઈ ફેરફાર થાય છે પદાર્થના પરિણામમાં એમ છે નહીં. તમે ક્યારે તો એક પ્રકાર છે જેને સંવેદના ન હોય અને આત્મા પરનું કરે બુદ્ધથી ધર્મ થાય, ઈશ્વર જગતના કરતા છે, પરંતુ સત્ય ધર્મ છે. અને અસ્થિરતાને લીધે જયારે વિકલ્પ ઉઠે ત્યારે પોતાને અને પરને હિતકારી સુખકારી એવા સત્ય તથા પ્રિય વચનો બોલવાનો પ્રયાસ તે વ્યવહારે ઉત્તમ સત્ય ધર્મ છે. એમાં જે રાજી પણ તે વખતે કેટલો ઉતરાગ ભાવ છે તેટલો ધર્મ છે. વાણી બોલાય કે ન બોલાય એ તો જળ પરમાણુઓની સ્વતંત્ર અવસ્થા છે. આત્મા તેનો કરતા નથી, એનો આત્મા મુનિરાજનો એમ છે. વાણી બોલાય જયારે મુનિ થાય ત્યારે એનો એ કરતા ન થાય. પેલા અજ્ઞાન અવસ્થામાં એ વાણીનો કરતા હશે, અજ્ઞાન અવસ્થામાં પણ વાણીનો કરતા આત્મા નથી, છતાં પોતે માને છે કે હું વચન બોલું છું એ તો એનું મુખ્ય જ્ઞાન છે. આત્મા જેનો કરતા નથી, આત્મા વાણીનો કરતા નથી, જેને આત્મા કહેવામાં આવે એ તો વાણીનો કરતા નથી. તો પછી હું આત્મા છું એમ જેને શ્રદ્ધા જ્ઞાનમાં આવે એને વાણીનો કરતું તો દેખાતું નથી. વાણીનો કરતા આત્મા છે એમ જે માને, કરતો તો નથી પણ કરું છો એમ માને, તે અજ્ઞાની છે. એ આત્માનો નિરાધક છે, તેને સત્ય ધર્મ હોય નહીં. પ્રશ્ન, જો વાણીનો કરતા આત્મા નથી તો મુનિઓએ સત્ય વચનો બોલવા એમ આચાર્ય તેને શા માટે કહ્યું? જો બોલી શકતો જ ન હોય તો સત્ય વચન બોલવા એમ શા માટે વચન આવ્યું? આવું ઉત્તર, સમ્યક જ્ઞાનપૂર્વક સત્ય બોલવાનો ભાવ હોય ત્યારે જો વાણી નીકળે તો તે વાણી સત્ય જ હોય તેવો ભેદ બતાવવા માટે, નિમિત્ત નૈમિત્તિક સંબંધો ભેદ બતાવવા માટે નિમિત્તે કહેવાય કે મુનિઓએ સત્ય બોલવું. તેમાં એવો આશય છે કે મુનિઓને તે આત્મ સ્વરૂપમાં સ્થિર રહીને વાણી તરફનો વિકલ્પ ન થવા દે, અને જો વિકલ્પ થાય તો અસત્ય વચન તરફ ન હોય, અશુભ રાગ તો ન થવા દેવો, પરંતુ આત્મા જળવાણીનો કરતા છે એમ કહેવાનો આશય નથી. પાણી બોલાવે કે ન બોલાવે તેનો કરતા જીવ નથી. વાણીનો કરતા કોણ છે? જીવ નથી તો કે વાણી એ પુદ્ગલની અવસ્થા છે, માટે પુદ્ગલ એનો કરતા છે. ભાષા વર્ણાની છે એનો કરતા પુદ્ગલ છે, જીવ નથી. અજ્ઞાની હો કે જ્ઞાની હો કે એક પરિણામના બે કરતા ન હો, વાણી વચનના વ્યવહારને પુદ્ગલ પણ કરે અને ભગવાન આત્મા પણ એ વાણીને કરે એમ ત્રણ કાળમાં બનતું નથી. છતાં જે માને તે આત્માનો વિરાટ અપરાધી છે. વાણી બોલાય તેનો કરતા જીવ નથી. જ્ઞાની પોતાને વાણીનો કરતા માનતા નથી, એનો જાણનાર સ્વયં જાણે છે. એનો જાણનાર એમ પણ વ્યવહાર છે, એટલે કરતા નથી પણ એનો જ્ઞાતા છે. એમ કરતા બુદ્ધિ છોડાવવા માટે એ જ્ઞાનનું જ્ઞેય છે એમ કહેવામાં આવે છે. ખરેખર તો જ્ઞાન જ ગણાય છે, વાણી પણ જ્ઞાતી નથી. પોતાને વાણીનો કરતા માનતા નથી એટલે સત્ય બોલવાનો વિકલ્પ થાય, જેના પણ સ્વામી જ્ઞાની થતા નથી. સત્ય બોલવાનો શુભ રાગ, એ શુભ રાગનો સ્વામી આત્મા નથી, એ શુભ રાગનો સ્વામી પ્રથમથી ઉદ્ગલ છે. ઉદ્ગલ જેનો સ્વામી છે એવું વાક્ય છે. તેઓ વાણી અને વિકલ્પ રહી ચિદાનંદ સ્વભાવને પોતાનું સ્વરૂપ માનીને આદરે છે. તેથી શ્રદ્ધાને જ્ઞાન અપેક્ષાએ તો ચોથા દુસ્થાને ધર્માત્માને પણ ઉત્તમ સત્ય વગેરે ધર્મ હોય છે. વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સત્ય જાણવું, વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સત્ય જાણવું તે ધર્મ છે. જેવું છે તેવું સત્ય વસ્તુ જાણ્યા વગર સત્ય ધર્મ હોઈ શકે નહીં. સમ્યક જ્ઞાનથી વાણી વિકલ્પો રહી આત્મ સ્વરૂપને જાણ્યા પછી તે સ્વરૂપમાં સ્થિરતા કરવી તેમાં ઉત્તમ ક્ષમાથી દશે ધર્મો આવી જાય. સત્ય બોલવાનો ઉદ્દેશ આદિના વિકલ્પ છે તે વ્યવહાર ઉત્તમ સત્ય છે. સત્ય બોલવાના વિકલ્પને કે વાણીને જ્ઞાની પોતાનું સ્વરૂપ માનતા નથી. વિકલ્પ પણ મારો નહીં, વાણી પણ મારી નથી. હું વિકરાળ ભાવનો કરતા છું, ઈચ્છા કે ભાષાનો હું કરતા નથી. વિકરાળ ભાવ મારું કાર્ય છે ને હું એનું કરતા છું, પણ ઈચ્છા કશાય કે ભાષા ઉદ્ગલની અવસ્થા એનો હું કરતા નથી. ને તેવો મારું કર્મ નથી, કરતાં વિકરાળ ભાવ મારું કર્મ છે, પણ ભાષા કે વિકલ્પ કે કરતાનું કાર્ય નથી. એ તો જ્ઞાતાનું પ્રેમમાં જાય. હવે એવી ચારિત્ર દશા પ્રગટ, એવી ચારિત્ર દશા પ્રગટ થવાની છે જેને મોક્ષ થવાનો છે એને નિસંગ ચારિત્ર દશા આવે છે. ભલે કાળ થોડો કે જાજો એ જેનો મોક્ષ નિશ્ચિત છે, કેવળી ભગવાને એના જ્ઞાનમાં જોયું છે, એના કેવળ જ્ઞાનમાં નોંધ છે કે આ જીવ આટલા કાળ લીધે આનો મોક્ષ થશે, એવો જેનો મોક્ષ થવાનો છે એને ચારિત્રતા આવવાની આવવાની ને આવવાની. અને જેને ચારિત્રતા આવવાની છે એને સમ્યક દર્શન થવાનું જ હો, ન થવાની વાત અહીંયા નથી, એ બીજે ભલે હો. માટે પ્રથમ આત્મદર્શન એ આત્માનું કર્તવ્ય છે પ્રગટ કરવા માટે. એની ગાથા ઇતિહાસ ચાલે છે. આશરે શુદ્ધાત્માને આશરે સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શનનો શબ્દ છે, જ્ઞાન અને તમે ચારિત્ર સાધ્ય અંશે હોય છે તો એની મુખ્યતા કરતા સમ્યક દર્શનનો વિષય જ્યારે શ્રદ્ધાની પર્યાયને એનો વિષય મળે છે ત્યારે સમ્યક દર્શન થાય. એના વિષયમાં ભૂલ હોય તો સમ્યક દર્શન ક્ષણકાળમાં પ્રયત્ન થાય. એ સમ્યક દર્શન પર્યાય છે, એનો વિષય શુદ્ધ આત્મા જ છે. એક જ કથનચિત શુદ્ધ આત્મા સમ્યક દર્શનનો વિષય અને કથનચિત નવતત્વ અને કથનચિત દેવ પુરુષાર્થનું સિદ્ધાંત એમ નથી, સર્વથા શુદ્ધ આત્મા જ સમ્યક દર્શનનો વિષય છે. એ સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા પછી દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એને હોય, સાચા દેવગુરુ શાસ્ત્ર હોય અને નવતત્વનું સિદ્ધાંત હોય, તેને નિશ્ચય પ્રગટ થયા પછી વ્યવહાર હોય છે. એવી સ્થિતિ પ્રગટ કરવાના દિવસો છે, આત્મ અનુભવ કરવાના દિવસો છે. પર્વ છે મંગલમય દિવસો, મંગલ જેમાં આત્માનું ગીત થાય એવા સ્વાસિત પરિણામને પરમાત્મા માંગલિક કરે છે. પછી ઉપચારથી જે કાળે સમ્યક દર્શન થયું હોય જે વારે તે પરકાળ કહેવામાં આવે છે. એ 11મી કથા ચાલે છે. સમ્યક દર્શન ન થવાનું કારણ જીવને વ્યવહારનો પક્ષ છે. વ્યવહારનો પક્ષ છૂટ્યા વિના નિશ્ચયનો પક્ષ આવી શકતો નથી, અને નિશ્ચયનો પક્ષ જેને આવે તેને પક્ષાતિક્રમણ થાયને થાય એવો પક્ષ લેવો. એ વ્યવહારના ચાર પ્રકાર કયા? રાગને આત્મામાં સ્થાપે છે એ વ્યવહારનો પક્ષ છે. રાગને જાણનાર જે જ્ઞાન એ જ્ઞાનને આત્મા માને છે તે વ્યવહારનો પક્ષ છે, અને આત્માને જાણનારો એવું જ્ઞાનની પર્યાયનો ભેદ એ આત્મામાં સ્થાપે છે એ વ્યવહારનો પક્ષ છે. શ્રદ્ધાનો વિષય તો પરમ પારણામિક સ્વભાવ ભાવ, જે કર્મના ઉદયાદી ભાવોથી નિરપેક્ષ છે અને પરિણામથી પણ જે રહિત છે, પરિણામ માત્રથી રહિત છે, તે દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિના વિષયમાં પરિણામને ભેળવે છે એ જીવને સમ્યક દર્શન થતું નથી. કેમ કે તે સમ્યક દર્શનનો વિષય નથી. જે સમ્યક દર્શનનો વિષય નથી એને સમ્યક દર્શનનો વિષય માને તો એને સમ્યક દર્શન થઈ શકે નહીં. પર્યાયથી રહિત સમ્યક દર્શનનો વિષય છે, અને શુદ્ધ નયનો વિષય પણ પર્યાય માત્રથી ભિન્ન શુદ્ધ આત્મા જ છે. પણ એમાં એક અપૂર્વ દશા એવી છે કે એમાં જીવની ભૂલ થવાનો સંભવ પણ છે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. એક વખત સોનગઢ જતા હતા અમે હોટલમાં, અવારનવાર ગુરુદેવની હાજરીમાં ખૂબ મોજ કરી, એક મોટર, બે મોટર, ત્રણ મોટર, રવિવારે પ્રતિભાઈ ચંદુભાઈ હું બધા હોય સાથે. એક વખત એક મુમુક્ષે પૂછ્યું મોટરમાં કે સમ્યક દર્શનનો વિષય તો શુદ્ધાત્મા, પણ જ્ઞાનનો વિષય કઈ શુદ્ધાત્મા એક બીજો કોઈ છે નહીં? એમ ચર્ચા તો રસ્તામાં ઘણી પ્રકારની થાય. હવે જ્યારે સમ્યક દર્શનનો વિષય એટલો શુદ્ધાત્મા છે, ઉત્પાદિત રહી અને સમ્યક જ્ઞાનની વાત નથી કરતો પણ શુદ્ધ નયની વાત કરું છું. પહેલા શુદ્ધ નયનો વિષય પણ એટલો શુદ્ધાત્મા છે, બીજો કોઈ વિષય નથી. હવે જે સમયે શુદ્ધનયથી શુદ્ધાત્મા જાણવામાં આવ્યો તે સમયે જાણેલાની પ્રતીતિ થાય થાયને થાય જ તેને શુદ્ધ નય દ્વારા શુદ્ધાત્મા જાણ્યો અને પ્રતીતમાં આવ્યો. હવે એ જ સમયે સમય એક છે, સમય એક, બે સમય ન લેવા. એક જ સમયે નાયકનું અવલંબન લેતા જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું તે જ વખતે તે જ સમયે અતિન્દ્રિય આનંદની અવસ્થા પ્રગટ થાય છે. જેમ સમ્યક પ્રસંગ પ્રગટ થયું, સમ્યક જ્ઞાન પ્રગટ થયું, એમ આનંદની દશા પણ પ્રગટ થાય. થાયને થાય જ આનંદની દશા પ્રગટ નથી થઈ તો સમ્યક દર્શન થયું જ નથી. હવે આનંદની દશા પ્રગટ થાય છે એ પર્યાયને જાણનારું જ્ઞાન પણ પ્રગટ થાય છે. દ્રવ્યને જાણનારું જે જ્ઞાન પ્રગટ થયું તે જ સમયે આનંદને જાણનારું, અભેદને જાણનારું જ્ઞાન પ્રગટ થાય. તે વખતે ભેદને જાણનારું જ્ઞાન એક જ સમયમાં પ્રગટ થાય. અભેદને જાણે તેને નિશ્ચય કહેવાય, ભેદને જાણે તેને વ્યવહાર કહેવાય, અને ભેદાભેદને જાણે તેને પ્રમાણ જ્ઞાન કહેવાય. સમય એક, જ્ઞાનની પર્યાય એક. એ અભેદને પણ જાણે છે અને ભેદને પણ જાણે ને ભેદાભેદને પણ જાણે, એટલે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય થાય ને થાય. જ્યાં પર્યાયથી રહિત એવું શ્રદ્ધાને જ્ઞાન થયું તે જ સમયે પર્યાયથી સહિત એવું જ્ઞાન પણ થાય છે. પર્યાયથી રહિત જ્ઞાનને નિશ્ચય કહેવાય. એ આનંદની પર્યાયથી સહિત જ્ઞાન થયું, ઉત્પાદથી સહિત થયું તેને વ્યવહાર કહેવાય. જેમ કેવળ પરમાત્મા એક સમયમાં ઉત્પાદે ધ્રુવને ત્રણને જાણે છે, એમ શુદ્ધ જ્ઞાનની અનુભવના કાળમાં ધ્રુવને તો આશ્રયભૂત જાણે છે પણ તે સમયે પ્રગટ થયેલી અવસ્થાને પણ એ જ્ઞાન જાણે છે. એટલે સમય એકાંતપૂર્વક અનેકાંત થઈ જાય છે, એટલે દ્રષ્ટિનો પણ દોષ લાગતો નથી અને જ્ઞાનનો પણ દ્રોહ થતો નથી. એક સમય માત્રમાં આ ભજે છે, એ સમય માત્રમાં જે ભજે એ કોઈ અપૂર્વ ચીજ હો, ત્યાં એને જ્ઞાન પણ થયું અને શ્રદ્ધાન પણ થયું અને નિર્વિકલ્પ પ્રમાણ પણ થયું. નિર્વિકલ્પ નિશ્ચય નહીં અને નિર્વિકલ્પ પ્રમાણ એક સમયમાં થાય છે. એવી એક સ્થિતિ કેમ થાય કે પ્રથમ શ્રદ્ધાનો વિષય એને હાથમાં આવવો જોઈએ. બીજું, જેમ શ્રદ્ધાનો વિષય નિર્વિકલ્પ છે એટલે નિર્વિકલ્પ હવે એમાં ગુણભેદ દેખાતો નથી, પર્યાય તો એમાં છે જ નહીં, ગુણો છે પણ ગુણભેદ દેખાતો નથી. એ દ્રષ્ટિનો વિષય જે છે એ દ્રષ્ટિનો વિષય તો નિર્વિકલ્પ છે પણ શ્રદ્ધાની પર્યાય પોતે નિર્વિકલ્પ છે. શ્રદ્ધાની પર્યાયમાં શ્યાદવાદ નથી અને જ્ઞાનમાં શ્યાદવાદ પ્રગટ અનુભવના કાળે થાય થાયને થાય. જો શ્યાદવાદ પ્રગટ ન થાય તો એ અન્યમતિ છે, સ્વમતિ નથી. પણ આ બધું નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં આવી નિધિ ને રિધિ બધી નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રગટ થાય છે. એ નિર્વિકલ્પ જ્ઞાનનો વિષય નિર્વિકલ્પ છે. હવે સામાન્ય સંકોચ કરે જ્ઞાય ભાવ અને એ શ્રદ્ધાનો વિષય શ્રદ્ધાને મળે છે. રૂચિનો વિષય રૂચિને મળે છે. પ્રતીતિનો વિષય પ્રતીતિને મળે છે. ત્યારે શ્રદ્ધા એટલી બળવાન છે કે ઉપયોગ અભિમુખ થઈ જાય છે. જેટલી શ્રદ્ધા બળવાન છે એટલું જ્ઞાન બળવાન નથી. કેમ કે શ્રદ્ધા નિર્વિકલ્પ છે અને જ્ઞાન સવિકલ્પ છે. શ્રદ્ધા એકને વિષય કરે છે અને જ્ઞાન ત્રણને વિષય કરે છે, અભેદને, ભેદને અને ભેદા ભેદને. એટલે જેટલી શ્રદ્ધા બળવાન છે એટલું જ્ઞાન બળવાન નથી. એ જ્ઞાનમાં કથનકીર્તપણું છે પણ શ્રદ્ધામાં કથનકીર્તપણું નથી. એક વખતનો બનાવ છે, સોનગઢમાં પૂજ્ય ગુરુદેવ વિરાજમાન હતા ત્યારે રાત્રિ ચર્ચામાં પૂજ્ય ગુરુદેવે એક પ્રશ્ન ઉઠાવ્યો કે આ ભગવાન આત્મા છે એમાં નવ તત્વનો અત્યંત અભાવ છે એમ ક્યાં જાણવામાં વાંચવામાં આવ્યું છે પણ ક્યાં છે એ યાદ આવતું નથી. એમ શિષ્યોની પરીક્ષા કરવા માટે આટલી વાત મૂકી. કોઈ જવાબ આપ્યો નહીં. એ વખતે બાબુભાઈ દેવડી બેઠા હતા ત્યાં. બીજે દિવસે મુંબઈ મુંબઈ હતો. રાત્રે મારે ઘરે આવ્યા અને કહ્યું કે ભાઈ ગુરુદેવને વિકલ્પ પૂછ્યો છે. શું વિકલ્પ પૂછ્યો છે ભાઈ? ગુરુદેવે એમ કહ્યું હા કે આ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા છે એમાં નવ તત્વનો અત્યંત અભાવ છે. કથનથી અભાવ નહીં. આ જે ભેટ કરે છે ને શ્રદ્ધા અને જ્ઞાનને એટલે બરાબર સમજી શકાતું ગોટાળો થઈ જાય, કટપટું લાગે છે. ત્યારે મને કે તો ગુરુદેવને વિકલ્પ આ પ્રકારે પૂછ્યો છે. મેં તો ભાઈ આડો સમયસાર આડી ગાથા વાંચો એમાં અત્યંત અભાવ નવ તત્વ લખ્યો છે. વાંચ્યું એને ટેલિફોન ઉપાય ક્યાં ટેલિફોન કરવો છે ભાઈ? કે સોનગઢ ટેલિફોન કરો કે આ આરતી ગાથામાં લખેલું. અરે ભાઈ તમે ગુરુદેવને સમજી શકતા નથી. ગુરુદેવ તો એક એક ગાથા ને એકો એક ભાવ એના ભાવમાં ખોડાઈ ગયા હોય છે. એ તો શિષ્યોની પરીક્ષા કરવા માટે નાની કોઈ વખતે એવી વાણીનો ઉપયોગ કરે. આ અત્યંત ને કથન ગીતમાં મોટો કહે છે. સોનાનો ભાવ પૂછે. શું સોનાનો ભાવ છે? સાંજે બધા બેઠા હતા, હળવી ચર્ચા થાય, જમીને આવ્યા હોય તો તે બેઠા હોય ઓસરીમાં હળવી હળવું વાતાવરણ પડ્યું. તો આ કે સોનાના શું ભાવ છે? તો એક ભાઈએ કીધું સોનાના 105 ભાવ છે. અરે ભાઈ અમારે એ ભાવનું ક્યાં કામ છે? અમે સોનાનો ભાવ પૂછીએ કે સોનાનો ભાવ પીળો ને ચીકણો હોય એનો 105 ભાવ ન હોય. આ જીનાતનનું રહસ્ય એનો ઉકેલ આવતો કઠિન તો છે, દુર્લભ તો છે, પણ અશક્ય નથી. એ જ્યાં સર્વથા અને અત્યંતની વાત આવે છે ત્યાં જીવો ચમકી ઉઠે છે. આ જ્યાં એના હિતની વાત આવી અત્યંત અને સર્વથા અમૃત જેવું વચન ત્યાં એને એકાંતની ગંધ લાગે છે. હિમાં એકાંતની ગંધ લાગે છે અને હિમાં એને ઠીક લાગે છે. કથનકીત શુદ્ધ અને કથનકીત અશુદ્ધ. કે ભાઈ એ પ્રમાણની અપેક્ષા એ પરસ્પર સાપેક્ષ ત્યાગવાદ કથનકી જ્ઞાનની અવસ્થામાં અવિકલ જ્ઞાનમાં છે. શ્રદ્ધાની પર્યાય એને કબૂલ કરતી નથી. એ તો અત્યંત અભાવ જ છે. ચાર ભાવનો અત્યંત અભાવ છે સ્વભાવમાં. ક્ષાય ભાવના સ્થાનો ભગવાન આત્મામાં નથી. તો રાગ અવદયિક ભાવના સ્થાનો આત્મામાં ક્યાંથી હો? એ અત્યંત અભાવની જ્યાં વાત આવે છે ત્યાં જીવોને એમ લાગે કે આ તો જાણે એકાંત છે, એકાંત છે. ડાળુ પાડે ગુરુદેવ કહેતા હતા, ગુરુદેવ રહેતો એકાંત છે, એકાંત છે. એમ જગતના જીવો આત્માના અજાણ છે. આત્માના તો અજાણ છે પણ એને સાચી વાણી પણ કાન ઉપર પડતી નથી. એવા જીવો એકાંત એકાંત બાપુ નિશ્ચયની વાત એટલે સત્ય છે. આ ગુરુદેવના શબ્દો નિશ્ચયની વાત એટલે સત્ય છે. આ શ્રદ્ધાની પર્યાયમાં અત્યંત અભાવ છે. તે સમયે જ્ઞાન પ્રગટ થાય છે. કથન કીટ ભિન્ન ભિન્ન જાણે છે. શું કહ્યું? જે સમયે શ્રદ્ધામાં બળ આવ્યું કે પરિણામને કરતો નથી ને પરિણામને જાણતો પણ નથી, એમ શ્રદ્ધાનું બળ આવતા અભિમુખ પર્યાય થાય છે, આત્મામાં અનુભવ થાય છે, ત્યારે જ્ઞાન પ્રગટ થયેલું એ સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામનો કથનચિત કરતા ન કરતા એવું જ્ઞાન એક સમયમાં થાય છે. પક્ષ નથી, કરતા કરતાનો પક્ષ છૂટી જાય છે. આત્મા કરતા છે કે કરતા નથી એમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે. પણ તત્વવેદી એટલે આત્માનો અનુભવી તો એમ જાણે છે કે ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે, એને કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. પણ શ્રદ્ધા અને જ્ઞાનની પર્યાયના વિષયોમાં અને ઉપાદેય વિષયમાં અને જાણવાના વિષયમાં અહીંયા ઉપાદેયનું કથન છે કે અહીંયા જાણવાની વિષયનું કથન છે, એ બેના વિભાગો પાડે તો સમજી શકાય એવું છે. નિકટ મૂંઝણ થાય, મૂંઝણ અંદર અંદર રહીને ગયા છે. આ પાછળથી અમારા શિષ્યો મૂંઝાય નહીં એટલે ખુલાસા બધા કરતા ગયા છે. અને જ્ઞાન ગોષ્ઠી રાજકોટે ગુજરાતીમાં બહાર પાડ્યું, એમાં ખુલાસો છે. ને બીજી આવૃત્તિ ડિમાન્ડ ઘણી છે એટલે બીજી આવૃત્તિ પણ બહાર પડે, થોડા વખતમાં પડે છે. એમાં લગભગ 650 પ્રશ્નોના ઉત્તરો છે. પહેલા હિન્દીમાં બહાર પડી ચૂક્યું હતું જયપુરથી, પછી રાજકોટ સંઘને વિચાર આવ્યો કે આપણે ગુજરાતીમાં બહાર વાળીએ. એમાં શાંતિભાઈ પટેલ મુખ સેવક કાર્યકર્તા એમને કહ્યું કે આપણે હિન્દીમાંથી ગુજરાતી કરવાની જરૂર નથી, ત્યારે શું કરશું શાંતિભાઈ? આ બે શાંતિભાઈ, એક આ શાંતિભાઈ ને એક એ શાંતિભાઈ, કે આત્મધર્મમાં બધું છે, કે આત્મધર્મની આખી ફાઇલો તૈયાર કરી અને શાંતિભાઈ ને આખી જો તૈયાર છે એ પ્રકારે છપાણું પહેલો, પછી બીજી એડિશન અને છપાય છે. બધા ખુલાસા કરી ગયા છે.
કાલે 12 બી પાડવામાં આવેલ છે.
હવે
હજી
એને મારી ઘરે બહાર પડી નથી, મારી એક પુસ્તક હતું એ મેં આપી દીધું પણ બહાર પડી
ગઈ. એને એક નાયક ભાવ બંને વેચાણમાં
અત્યારે વેચાણમાં છે. જ્ઞાન ગોષ્ઠી 650 પ્રશ્ન અને ઉત્તરો, માર્મિક બધા આધ્યાત્મિક પ્રયોજનભૂત પ્રશ્નના ઉત્તર એમાં લખેલા છે. રાગ જીવકૃત છે કે રાગ પર્યાયકૃત છે કે રાગ કર્મકૃત છે, બધા ખુલાસા એમાં છે. ઘણા ખુલાસા એમાં એમ પ્રશ્ન ઉઠાયો કે જ્ઞાની થયા પછી એક ઉદ્ગમના પરિણામ કેવા, પણ જ્ઞાની હોય ત્યાં સુધી એને ઉદ્ગલના પરિણામ વિચારવું કે વિચારોમાં દોષ લાગે કે શું? જો કે જેને જ્ઞાની થવું હોય એને એ ઉદ્ગલના જ પરિણામ છે એમ વિચારવું, એમાં કઈ દોષ નથી. બધા ઘણા ખુલાસા છે. આ તો એક તમને નમૂનો આપ્યો મૂળ વાતનો, કેમ કે રાગનું કરવું અહીંયા છે. ક્યાં રાગને કરવામાં રોકાય અને ક્યાં રાગને જાણવામાં રોકાય, બે દોષ છે. એક વખતનો પ્રસંગ છે. આ વાત એટલા માટે કરું છું કે તાત્વિક વાત છે, બીજાના વખાણ કરવા માટે આ વાત નથી. મોરબી નીતુભાઈને ત્યાં અમે ગયા હતા, એમાં એક ગયા ગામના પટેલ રાજપટના પટેલિયાઓ પેલા વેદાંતમાં માનતા હતા ને પછી આપણા એક મુમુક્ષુ એની બદલી ન્યા થઈ કે રાતના 2 વાગ્યા સુધી ચર્ચા કરતા, બેમાંથી કોઈ નમે નહીં. છેવટે જૈન દર્શન જીત્યું અને એને 11 મૂકી દીધા ને જૈન થઈ ગયા ભાઈ પટેલ જૈન હો એ 82 પાછા. એ અમે જયારે મોરબી ગયા ત્યારે એ આવ્યા ચર્ચામાં, ભાઈ રાગથી આત્મા ભીન છે તેથી રાગનો આત્મા કરતા નથી પણ રાગનો જાણનાર છે. અહીંયા સુધી આવ્યા પણ અનુભવ થતો નથી એમ એને મૂંઝવણનો પ્રશ્ન રજૂ કર્યો. કે રાગ ને જાણવામાં રોકાય છે જે જીવ એને આત્માનો અનુભવ થતો નથી. કેમ કે જાણવાનો વિષય તો જ્ઞાય છે, એને જાણવાનું ભૂલીને રાગને જાણવા રોકાવું એ પણ એક અજ્ઞાનનો અંશ છે. આહા, પછી પોતે બોલ્યા કે આ તો પાણીમાં હું ડાંગ મારતો, ડાંગ એટલે લાઠી, પાણી હે ઉસમે લાઠી મારતા હતા, મગર દો ભાગ હોતા કાંતિ હોવે. આહા, રાગને જાણવામાં રોકાય, પણ જાણવું છે ને આત્માનો સ્વભાવ. જ્ઞાન કોનું છે, રાગનું છે કે આત્માનું? એ શું બોલ્યું? રાગને જાણવામાં તો શું? અરે ભાઈ, રાગ જ્ઞાન રાગનું નથી, જ્ઞાન તો આત્માનું છે. જે જેનું હોય તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન છે આત્મા છે, લક્ષ છોડી દે રાગનું અને જ્ઞાયકનું લક્ષ કરો તો અનુભવ. એમાં રોકાવાના બે પ્રકાર, એક રાગનું કરવું ને એક રાગનું જાણવું. હા, રાગને જાણવું એ તો વ્યવહાર થયો છે ને, પણ નિશ્ચય વિના વ્યવહાર હોય ની અજ્ઞાન છે તારું. લે, કરવાના બાનાની કે અજ્ઞાનને જાણવાના બાનાની કે, પણ અજ્ઞાન અનુભવ કર્યું આવા ગુરુ મળ્યા પછી પણ એ અપૂરો વાત. 11મી ગાથામાં વ્યવહાર સગળો એ અભૂતાર છે. હા, એનો આશ્રય કરવા જેવો નથી. કાલ બાબુજીએ કહ્યું તો કે વ્યવહારનો વિશ્વાસ કરવા જેવો નથી, શ્રદ્ધાનો વિષય નથી. પણ જ્ઞાનનો વિષય તો છે ને, પણ ક્યારે જ્ઞાનનો વિષય ખાસ? શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવે, શુદ્ધ નહીંથી આત્મા જણાય ત્યારે એ વ્યવહાર જ્ઞાન ઉભું થાય, અને વ્યવહાર જ્ઞાન એને જાણે તો પણ ભેદમાં આત્મબુદ્ધિ ન થાય. કેમ કે અભેદમાં આત્મબુદ્ધિ થયા પછી ભેદને જ્ઞાની જાણે, પણ ભેદમાં આત્મબુદ્ધિ થતી નથી. આત્મબુદ્ધિ એક જગ્યાએ હોય બે જગ્યાએ ન હો. પાણીનો દ્રષ્ટાંત હતો, એવી રીતે પ્રબળ કર્મના વળવાથી કર્મ એટલે રાગ, કર્મ એટલે ભાવકર્મ, એના મળવાથી જેનો એટલે આત્માનો સહજ સ્વાભાવિક અપ્રતિમ એક જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો છે. હા, દ્રષ્ટિ રાગ ઉપર પડી છે, એટલે રાગથી ભિન્ન ભગવાન આત્મા પ્રગટ વિદ્યમાન થતો હોવા છતાં પણ એની નજરમાં આવતો નથી. રાગનો પ્રેમી બની ગયો છે એટલે એને ભગવાન આત્મા તે જ સમયે રાગથી વિદ્યમાન જ્ઞાયક થતો બિરાજમાન છે. એ અશુદ્ધ અંશ પર્યાયમાં છે તે વખતે શુદ્ધ આત્મા એનાથી ભિન્ન બે પ્રગટ છે. એક પ્રગટ અને એક અપ્રગટ હોય તો ભેદ જ્ઞાન નતા. બે અંશ પ્રગટ છે, નાયક તત્વ પણ પ્રગટ છે અને રાગ પણ વર્તમાનમાં પ્રગટ થાય છે. એક પ્રગટ છે અને એક પ્રગટ થાય છે. એ બે અંશ છે વર્તમાનમાં, પણ એની નજર રાગ ઉપર છે, તેથી ભગવાન આત્મા એની દ્રષ્ટિમાં આવતો નથી, હોવા છતાં દેખાતો નથી, દેખાય છતાં પણ એને દેખતો નથી, જણાય છે પણ એને જાણતો નથી. તેથી એ વ્યક્ત અપેક્ષાએ, વ્યક્તિ અપેક્ષાએ કહેવાય કે એને રાગ ઉપર પ્રેમ કર્યો છે, તેથી એને સહજ એક નાયક ભાવ એની દ્રષ્ટિમાં આવતો નથી, માટે એની અપેક્ષાએ તિરોભૂત થયો કહેવામાં આવે છે. પણ શબ્દ તિરોભૂત છે, અભાવ થયો નથી. અજ્ઞાનીને પણ ભગવાન આત્મા એ રાગના પુંજને પુંજના ફળના પ્રેમમાં પડેલો આત્મા, એ ભગવાન આત્મા હોવા છતાં પણ એની નજરમાં આવતો નથી, નજરમાં નથી આવતો છતાં પણ અભાવ થતો નથી, તિરોભૂત થાય છે. આ સૂર્યનો ઉદય થાય, એ સૂર્યના પ્રકાશમાં પૃથ્વી આદિ જણાય, તો એ પ્રકાશ કિરણ દ્વારા જે પૃથ્વી આદિને જાણે છે એની દ્રષ્ટિમાં સૂર્ય તિરોમુખ થઈ ગયો છે. સૂર્ય હોવા છતાં દેખાતો નથી, કેમ કે સૂર્યના પ્રકાશના માધ્યમથી સૂર્ય પ્રસિદ્ધ કરવો જોઈએ અંદરમાં, એને બદલે પૃથ્વી જણાય છે મને, એમ અજ્ઞાની પ્રાણી જ્ઞેય લુપ્ત થઈ ગયો છે અને રાગ ઉપર દ્રષ્ટિ પડી છે. એટલે ભગવાન આત્મા મોજૂદ પરમાત્મા હોવા છતાં એની નજરમાં પરમાત્મા આવતો નથી, તેથી વ્યક્તિગત અપેક્ષા એ તિરોભૂત થયો કહેવામાં આવે છે. અભાવ તો થયો નથી, જ્ઞાયક ભાવ તિરોભૂત થઈ ગયો. એવા આત્માનો અનુભવ કરનાર જેને આત્મા હોવા છતાં દેખાતો નથી અને રાગાદી દેખાય છે એવા પુરુષો, આત્માને કર્મનો, આત્માને અનાત્માનો, વ્યાયક ભાવનો અને ભાવક ભાવનો, શું કહ્યું? આ રાગ છે જ્ઞાયકનો ભાવ નથી, એ ભાવકનો ભાવ છે. ભાવક એવું દ્રવ્ય કર્મ છે, એ દ્રવ્ય કર્મના ઉદયમાં જોડાતા જે ભાવ થાય છે રાગાદી, એ જ્ઞાયકનો ભાવ નથી પણ એ ભાવકનો ભાવ છે. પણ ભાવકના ભાવને જ્ઞાયકનો આત્માનો ભાવ માને છે એ તો એનું અજ્ઞાન છે. માને થતાં એ જ્ઞાયકનો ભાવ થતો નથી, થાય તો આત્મા જળ થઈ જાય. કે છે કે આત્મા અને કર્મનો વિવેક નામ જુદાર નહીં કરનારા, વ્યવહારથી વિમોહિત, પર્યાયને જોવે છે એમાં વિમોહિત થઈ ગયો, પર્યાયને આત્મા માને છે, એ રાગને આત્મા માને છે, ભાવકના ભાવને આત્મા માને છે, નાયકને આત્મા માનતો નથી, એની દ્રષ્ટિમાં આવતો નથી. અને જ્ઞાની કહે છે એનું ધ્યાન લઈને સાંભળતો પણ નથી કે સંસારી હોય ત્યાં સુધી તો રાગ આત્મામાં થાય ને. જ્ઞાની કહે છે કે આત્મામાં થાય છે રાગ, કે આત્માને જોયો છે કે ના થાય, મેં જોયો તો જોયો નથી તો શેનો તું કે છે આત્મામાં થાય? તો જોને એક વખત આત્માને રાખતી બિન અને પછી કેમ, અને પછી તો કેવા આવીશ નહીં, પછી તો એને ભાવકનો ભાવ લાગશે, જીવનો ભાવ નહીં લાગે. જ્ઞાની કે રાગ તો આત્મામાં થાય છે, મને તો એમ થાય જ લાગે છે કે મારામાં રાગ, તારામાં જ્ઞાન થાય છે કે રાગ થાય છે? અજ્ઞાની વડે જ્ઞાન થતું હોય, અજ્ઞાનીને પણ ઉપયોગ લક્ષણ છે, જ્ઞાન સમયે સમયે થાય છે. જ્ઞાન ન થાય તો જળ હોવો જોઈએ, અને રાગ ન થતો હોય તો આત્મા લખ્યો હોવો જોઈએ, રાગ ન થતો હોય તો શિવ પરમાત્મા હોવો જોઈએ, અને જ્ઞાન પ્રગટ ન થતું હોય તો જળ થઈ જાય આત્મા. માટે જ્ઞાન પ્રગટ થાય છે, જ્ઞાનમાં આત્મા તને જણાય છે, બાલ ઉપાસના જા, કે રાગ તો આત્મામાં થાય છે, આત્માને તો જોયો છે કે ના થાય, જોયો નથી તો આત્મામાં થાય છે, ક્યાંથી લાવ્યો તું? આત્મામાં જોઈને પછી કે રાગ આત્મામાં થાય તો બરાબર છે, પણ જે આત્માને જોવા જાય છે ને જોવે છે તારે જે મિથ્યા જ્ઞાન નાશ થાય છે. પ્રભુ હું તો નાયક જાણનાર 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 એમ એને પાસે છે, તો કહે છે કે વિવેક નહીં કરનારા, આત્માને અનાત્માની જુદાઈ નહીં જાણનારા, એવા વ્યવહારથી વિમોહિત, જે વ્યવહારને નો વિષય છે એને શ્રદ્ધાનો વિષય બનાવ્યો, પણ વ્યવહારનીના વિષયને જ્ઞાનનો વિષય બનાવીએ તો શું વાંધો? કે એનો એ છે એમાં કઈ હાથમાં માલ નથી. વ્યવહારનીના વિષયને જ્ઞાનનો વિષય બનાવવો છે તારે, કે નિશ્ચયનીના વિષયને ધ્રુવને જ્ઞાનનો વિષય બનાવવો છે? જ્ઞાનનો વિષય તો છે ને, જાણવા લાયક તો છે ને વ્યવહાર, અને કેને જાણવા લાયક છે? આત્માને જાણ્યા પછી 11મી ગાથા પછી 12મી ગાથા લખી છે, પેલી 12મી ગાથા અને પછી 11મી ગાથા એમ નથી, જીવ ક્રમ ભંગ કર્યો છે અનાદિથી એ ક્રમ ભાવમાં આવ્યો છે, અનુક્રમમાં આવતો નથી. 114 ગાથા પ્રવૃત્તિ છે, એમાં એક અનુક્રમ શબ્દ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે પહેલા તું સામાન્યને જાણ અને વિશેષને જાણવાની આંખ બંધ કરી દે તો સામાન્ય જણાશે. એ અનુક્રમ છે. અને પછી અનુભવ થયા પછી પરિણામને જ્ઞાન જાણે છે એનો નિષેધ નથી. એ પણ થોડો વખત અંદરમાં જાય એટલે પરિણામને જાણવાનું પાછું બંધ થઈ જાય. આ એ કોઈ અપૂર્વ ચીજ સંતોની હોય છે. એ છે કે વ્યવહારમાં વિબોધ થઈ ગયેલા આત્માઓ, રાગને જ આત્મા માનનારાઓ, આ શાસ્ત્રવાદો પાઠ છે કે નપુષક છે. એને પ્રજાધનથી સમય પ્રશ્નનો જન્મ થતો નથી. ગુરુદેવ કહેતા હતા કે આ વીરાનું કામ છે, વીરાને ધીરજ વીરાને નપુષકનું કામ નથી. કેમ કે વ્યવહારનો નિષેધ કરવાની શક્તિ એની વિરાજી ગઈ છે. આ વ્યવહારનો નિષેધ કરશું તો એકાંત થઈ જશે ને નીચા બાજુ થઈ જશે ને. આ ભાઈ આત્મા આત્મા આવશે. વ્યવહારનો નિષેધ કરનાર નિશ્ચય નહીં છે. અધરથી વ્યવહારનો નિષેધ થઈ શકતો નથી. સ્વાસિત નિશ્ચય નહીં મળે વ્યવહારનો નિષેધ કરાવું ફરમાન છે. વ્યવહારથી વિમોહિત પર્યાયને જ આત્મા માનનારા, દેહને જ આત્મા માનનારા વિમોહિત હૃદયભાવ તો તેને એટલે આત્માને જેમાં જેમાં એટલે પર્યાયમાં જેમાં એટલે પર્યાયમાં આત્મામાં નહીં. આત્મામાં નહીં પણ નો આત્મા એક હો. વાતે વાતે મોટો ફેર છે. વ્યવહારના વચનને નીચે માની બેઠો. આત્મામાં અનેક પણ પ્રગટ થાય છે. આત્મામાં નહીં પણ પર્યાયમાં અનેક પણ પ્રગટ થાય છે. આત્મા તો અનાદિનંદ એકરૂપ રહેલો છે. જેમાં આત્માને જેમાં ભાવોનો વિશ્વરૂપ પણ અનેકરૂપ પણ પ્રગટ છે. આ એક અંદરનો વિશ્વ ને એક બહારનું વિશ્વ. બહારનું વિશ્વ લોકાલો કે બહારનું વિશ્વ છે. બહારના વિશ્વને તો જાણતો જ નથી આત્મા. કેમ કે એની પાસે ત્રીજી આંખ નથી. આવી વાત અરે સૂર્ય કીર્તિ ભાવિ તીર્થંકર નહીં પણ વર્તમાન તીર્થંકર હતા. આ પુરુષ કહી ગયો છે. જુગલજીએ સારી વાત કરી બાબુજી. કહે છે વિશ્વ બે પ્રકારના, એક બહારના વિગટ, એક બહારનું વિશ્વ અને એક અંદરનું વિશ્વ. ત્યાં બહારના વિશ્વને જાણવાની રૂચિ ઈચ્છા અને ત્યાં અંદરને જાણવાની ને કરવાની રૂચિ. વિશ્વને વિશ્વને એટલે અનેકપણું પર્યાય, પર્યાયને કરવાની રૂચિ, પર્યાયને જાણવાની રૂચિ. એને વિષય અને કષાય કહે છે. જ્યાં સુધી વિષય કષાય દીતાતો નથી ત્યાં સુધી અનુભવ થતો.
ફરમાવો ફરમાવો. તમે થોડા બોલ્યો.